તારીખ 9/1/1998 શ્રી સમયસાર ગાથા 5 અને 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 247
પાંચમી ગાથા કા ભાવાર્થ આચાર્ય શ્રી शुद्ध आत्मा का स्वरूप दिखाते हैं। इस ग्रंथ में शुद्ध आत्मा का स्वरूप दिखाने का निश्चय किया है इस गाथा द्वारा। तो जो शुद्धात्मा का स्वरूप दिखाते हैं वो कैसे दिखाएंगे, वो बात स्वयं ने की है कि मैं कैसे दिखाऊंगा। क्या आगम का सेवन से, युक्ति का अवलंबन से, दृष्टांत भी देंगे अनुभव में आ सके ऐसे दृष्टांत, उसको युक्ति कहते हैं। पर और अपर गुरु का उपदेश है परम गुरु, पर मैंने परम गुरु तीर्थंकर देव, और अपर गुरु गांधर से लेकर अपने गुरु पर्यंत जितने भी आचार्य हुए हैं उनके उपदेश और उनके कृपा से, और अपना स्वसंवेदन और अनुभवन से शुद्धात्मा का प्रत्यक्ष साक्षात्कार से, ये चार प्रकार से उत्पन्न हुए अपने ज्ञान वैभव के द्वारा एकत्व विभक्त शुद्धात्मा का स्वरूप दिखाते हैं इस ग्रंथ में। वो स्वरूप से एकत्व और परद्रव्य से और परभाव से भिन्न ऐसा शुद्ध आत्मा का स्वरूप दिखाते हैं। हे श्रोताओं, उसे अपने स्वसंवेदन प्रत्यक्ष से प्रमाण करो। सुनने वाले भी अपने स्वसंवेदन प्रत्यक्ष से उसको प्रमाण करना, वैसे ही हानि करना। आप कहते हैं इसलिए सही बात है, ऐसा नहीं। ये बात स्वानुभव की है, स्वानुभव से ही आत्मा कैसा है वो अनुभव में आता है, क्योंकि वो अनुभव से समझने की चीज है। विचार विकल्प से, तर्क से, अनुमान से समझने की चीज नहीं है। इसलिए आचार्य से भी अपना अनुभव से बात करते हैं और सुनने वाले को भी अनुभव से ये बात को स्वीकार करना है, अनुभव करके स्वीकार करना है। इसलिए यहां से ये बात निकलती है कि ऐसा जो अध्यात्म का विषय है वो केवल सुनने का नहीं है, केवल पढ़ने का नहीं है, किंतु पढ़ते सुनते वक्त अनुभव का विषय अनुभव के पुरुषार्थ के साथ पढ़ना सुनना होना चाहिए कि जिस पुरुषार्थ के फलस्वरूप अनुभव आए। कुछ न्याय का विषय हो, कुछ करुणानुयोग के गणित का विषय हो, ठीक है, आप उस पर विचार करके समझो। कोई द्रव्यानुयोग का वस्तु के स्वरूप का विषय हो, ठीक है, विचार करके समझो कि पदार्थ का बंधारण कॉन्स्टिट्यूशन कैसा है। लेकिन अध्यात्म का जो विषय है जब ये अनुभव से दिखाया जाता है तो उसी प्रकार का पुरुषार्थ को लगा करके अनुभव में आकर के उनको समझना चाहिए। ये एक विषय ऐसा है। अध्यात्म का विषय माने जिस शुद्धात्म स्वरूप का आश्रय आधार लेने योग्य है उसको कहते हैं अध्यात्म। अधिवक्ता आत्मा उसको कहते हैं अध्यात्म। अधि मैंने आधार लेना, अवलंबन लेना। संसार में जीव राग का अवलंबन लेता है और राग के विषयभूत पदार्थ का भी अवलंबन लेता है। दोनों परद्रव्य और परभाव है। अनंत काल से इस प्रकार से जीवन चलता है, फल स्वरूप दुखी होता है। संसार में चारों गति में परिभ्रमण करता है। आधार बुद्धि छोड़ने से संसार का कार्य आधार बुद्धि से भी होता है और आधार बुद्धि छोड़ करके भी होता है। दोनों प्रकार से होता है। संसार का कार्य स्वामित्व बुद्धि से भी होता है और स्वामित्व बुद्धि छोड़ के भी होता है। हमारे घर में नौकर लोग हैं, वो हमारा काम करते हैं तो क्या वो अपनत्व करके करते हैं, स्वामित्व करके करते हैं? नहीं। वो हमारे घर में रहते हैं तो क्या उसको आधार बुद्धि है कि मेरा घर है? नहीं। हमको तो आधार बुद्धि है कि मेरा घर है। वो भी रहते हैं, हम भी रहते हैं। रहना तो दोनों का हुआ 24 घंटा। तो अंदर में बुद्धि माने अभिप्राय, बुद्धि माने अभिप्राय। मुमुक्षु की भूमिका अभिप्राय पलटने के लिए है। जितने भी मिसकॉन्सेप्ट हैं उस कॉन्सेप्ट को हम पलटे बदले और सही निश्चय पर आए उतना काम, उतनी मर्यादा मुमुक्षु की भूमिका में कार्य करने की है। तो हम परद्रव्य और परभाव के आधार बुद्धि छोड़ सकते हैं और अपने स्वरूप के आधार बुद्धि बना सकते हैं। इसके लिए हमें सही सत्संग चाहिए, हमारा पुरुषार्थ चाहिए। बाहर में सही सत्संग चाहिए, अंतरंग में समझी हुई बात को अमलीकरण करने का पुरुषार्थ चाहिए या समझ का प्रयोग चाहिए या समझ का सदुपयोग चाहिए। उतना होने से ये कार्य वर्तमान परिस्थिति में हो सकता है, नहीं हो सकता ऐसी बात नहीं है। बात तो वो चली कि जब आचार्य श्री कहते हैं कि मैं मेरे अनुभव से शुद्धात्म तत्व का अध्यात्म तत्व का स्वरूप दिखाता हूं, तो आप भी अनुभव करके उसको स्वीकार करो। सिर्फ विचार करके स्वीकार करो ऐसा नहीं कहते, उसकी आज्ञा है कि अनुभव करके स्वीकार करो। बिना अनुभव ये बात समझ में नहीं आएगी। पुरुषार्थ करना होगा। ऐसा है कि आचार्य श्री ने ऐसे सुनने वाले को सामने रखा है कि जो पुरुषार्थ करने के लिए योग्य है और तैयार है। इससे नीचे दर्जे वाले को सामने नहीं रखा है। क्यों? कि जो बात वो सुना रहे हैं वो इस स्तर की है, जिस स्तर की बात वो सुना रहे हैं इसके लिए उसी स्तर का श्रोता को सामने रख करके बात किया है, नीचे वालों को नहीं। इसलिए समयसार जैसा परमाणु है वो कुछ अच्छे स्तर में आने के बाद ही काम में आता है। इसके पहले अगर कोई स्वाध्याय करता है तो उनको लाभ नहीं होता है।
આપણે કહ્યું આધાર બુદ્ધિ મૂકી દે એટલે નોકર નો જે રાખ્યું હોય આત્માનું કે એનું મને ઈ ઓલું થાય તો એ મારે આધાર જાય ને, ત્યાં જ્યાં સુધી નથી ગયો આત્માનો અનુભવ નો થયો ત્યાં સુધી તો મારો આધાર તો આની ઉપર માં છે, તો પછી જાય કેવી રીતે?
નાના જેવી વાત થઈ કે માથું દુખે છે એટલે ઊંઘ નથી આવતી, અને ઊંઘ નથી આવતી એટલે માથું દુખતું મટતું નથી, થયું શું? મારું માથાનો દુખાવો છે ને એટલે ઊંઘ નથી આવતી, અને ઊંઘ આવે તો માથું દુખે નહીં પણ ઊંઘ આવતી નથી, માથું ઉતરતું નથી, કરવું શું? પ્રશ્ન તો એવો છે, આમાં શું છે કે પહેલા આધાર બુદ્ધિ છે એનો વિશ્વાસ છે આપણને કે મને આનાથી સુખ મળે છે, અને અનુભવથી છે એ વાત, આપણને એવો અનુભવ પણ થાય છે, જો આપણા ઘરે આવીએ આપણને નિરાત્રીએ છે, બીજાનું ઘર આપણા કરતાં સુખ સગવડ વાળું હોય તો પણ એ સોનાના પાંજરા જેવું લાગે છે, ભલે સોનાનું હોય તો એ પાંજરું લાગે છે, કારણ કે એમાં મુક્ત રીતે આપણે હરીફરી બેસી ઉઠી સુઈ શકતા નથી, આપણા ઘરે આપણે ગમે તેમ રહી શકીએ છીએ, એવી જે સ્વતંત્રતાનો અનુભવ છે આપણને આપણું ઘર લાગે છે એ આપણા અનુભવથી લાગે છે, અને અનુભવથી ઘર થયેલી વાત છે, એટલે એ વાત એમને મટે એવી સહેલાઈથી મટે એવી તો નથી જ, પ્રોબ્લેમ તો હાર્ડ પ્રોબ્લેમ છે, કારણ કે અનંત અનંત કાળ આત્માના જ્ઞાન વિના ગયો છે, આત્માના જ્ઞાનની વાતો સાંભળ્યા છતાંય તે તો પ્રોબ્લેમ જો એવો ઇઝી હોત, ઇઝી પ્રોબ્લેમ હોત તો મટી ગયો હોત, એટલો બધો કાંઈ ઇઝી પ્રોબ્લેમ નથી, એ વાત સાચી જ છે, ચોક્કસ વાત સાચી, પણ અશક્ય નથી, એટલા માટે અશક્ય નથી કે ઘણા આત્માઓએ આ પ્રોબ્લેમ સોલ્વ કર્યો છે, આપણે મને એમ છે કોડામાં આ વાત ચાલી હતી સુખની, કે ભાઈ જે જીવને બહારમાં સુખનો અનુભવ છે, સુખ અંતરમાંથી ક્યાં લીધો આપણે? આપણું પત્ર કોઈમાં સુખ અંતરમાં છે બહાર, તો અંદરમાં સુખ છે એ વાત સાંભળ્યા છતાં એની અસર થતી નથી, અને બહારમાં સુખનો અનુભવ થયા કરે છે જુદી જુદી વખતે, જે જે પદાર્થની ઈચ્છા થાય અને ઈચ્છિત પદાર્થ મળે એટલે સુખનો અનુભવ થાય છે, જ્ઞાનીઓ એને સુખાભાસ કહે છે, મીઠા સુખ કહે છે, એને દુઃખ પણ કહે છે પરમાર્થે, પણ પોતાને એવું લાગતું નથી ત્યાં સુધી એ અનુભવથી, તો વાય વાત દ્રઢ થવાની છે ને, દ્રઢ કરતા એવા છીએ આપણે, હવે એ પરિસ્થિતિમાંથી નીકળવું કેવી રીતે એની પણ યોજના જ્ઞાનીઓએ બનાવી છે અને વ્યવસ્થિત વાત છે, કોઈ અવ્યવસ્થિત વાત નથી. એમણે એમ સમજાવ્યું છે કે તને જે સુખ લાગે છે કે આધાર બુદ્ધિ, સુખ બુદ્ધિ આધાર બુદ્ધિ સાથે જ હોય છે, કંઈક બીજાનું સુખ લાગે ત્યાં જ આધાર લેવાય, એટલે બે અભેદ સાથે જ રહે છે. પણ સુખથી વધારે આપણને સમજાય એટલે એ દ્રષ્ટિએ વાત કરીએ છીએ. તો કહે છે કે જો તમને સુખ લાગે છે અને તમને સુખ મળે છે તો પછી સુખ મળી ગયા પછી ખાધા પછી તો ખાતો નથી, સુખ મળી ગયા પછી વળી સુખ માટેનો પ્રયત્ન તારો જે છે એ તારી અતૃપ્તિને સાબિત કરે છે. કદાચ તે વાત ન વિચારી હોય, બનવા જોગ છે, પણ તારી અતૃપ્તિને એ સાબિત કરે છે. અને એ અતૃપ્તિ એમ સાબિત કરે છે કે ખરેખર સુખ મળ્યું નથી. એટલે અનુભવને જ પકડાવે છે, એનું નામ યુક્તિ કહેવાય. એનું નામ યુક્તિના અવલંબનથી સમજાવે છે કે જો તારા અનુભવને પશ્ચાતે દુઃખ તે સુખ નહીં. એ જે કૃપાલુદેવે 17મા વર્ષે વાગે એને એમ લાગે છે કંઈક વાત તો આપણી સમજણથી વિશેષ છે. અત્યાર સુધીની જે આપણી સમજણ છે એના કરતાં કંઈક કહેનાર વધારે વિચારીને આ વાત કરે છે, અને અત્યાર સુધી આપણા અનુભવમાં આ વાત આપણે નથી વિચારીને નથી સમજે એવી કંઈક વાત કરે છે. વન સ્ટેપ મોર, વન સ્ટેપ ફર્ધર આપણા અનુભવથી વાત કરે છે. જો એમ છે તો એ વિચારવાન જીવને એની સુખ બુદ્ધિમાં તિરાડ પડે છે. પહેલા શું થાય છે, વાસણમાં તિરાડ પડે છે ને પછી વાસણ તૂટે છે, એમ પહેલા સુખ બુદ્ધિમાં તિરાડ પડે છે. મારો જે દ્રઢ વિશ્વાસ છે એમાં હું છેતરાઉં છું, નક્કી વાત છે, કંઈક વાત બીજી છે ખરી. અને કહેનાર પુરુષ ઉપર પણ વિશ્વાસ હોવાથી એ વાતને કંઈક એફર્મેટિવ સેન્સથી એટલે આસ્તિક્ય બુદ્ધિથી વિચારવામાં આવે છે. વિચારવાની બે પદ્ધતિ છે, એક આસ્તિક્ય બુદ્ધિ અને એક નાસ્તિક બુદ્ધિ. નાસ્તિક બુદ્ધિમાં માણસ શું કહે છે કે નહીં નહીં એ વાત હું કેવી રીતે માનવા તૈયાર થા, જ્યાં સુધી મને અનુભવ ન થાય ત્યાં સુધી હું કેવી રીતે માનવા તૈયાર થા. ત્યારે આસ્તિક્ય બુદ્ધિમાં શું હોય છે કે કહેનાર કંઈક આપણા કરતાં વિશેષ અનુભવી છે અને એ કંઈક કહે છે સમજવા જેવું છે, પછી પોતાના અનુભવને તપાસે તો સમજાય છે, નહીતર એ પોતાના અનુભવને સમજી નથી શકતો કેમ કે અનુભવનો વિષય થોડો સૂક્ષ્મ છે. કે બરાબર છે, મને સુખ ખરેખર મળતું હોય તો હું સુખ માટે પ્રયત્નવાન હોત નહીં, પણ હું તો 24 કલાક સુખ માટે પ્રયત્ન જ કરું છું. ઘડું કે ઘડી કાંઈથી લેવું, ઘડી કાંઈથી લેવું, ઘડી કાંઈથી લેવું, ઘડી કાંઈથી લેવું, ક્યાંયથી મળ્યું હોત તો વાત પૂરી થઈ જાત, નથી મળ્યું હકીકત છે, માટે હું કઈ ભૂલું છું. એ રીતે જયારે પેલા અવિશ્વાસ આવે છે ત્યાર પછી એ વાતના ઊંડાણમાં એ જવાનો પ્રયત્ન કરે છે. એટલે સુખ બુદ્ધિ આધાર બુદ્ધિ ઢીલી પડે છે પછી પલટાય છે, ત્યાં સુધી પલટાય નહીં કોઈ દિવસ. એટલે એવું પહેલા થવા માટે સત્શ્રવણ, સત્સંગ અને સદવિચાર એ બધું એમાં પહેલા. જે વચનો જે વાતો આત્મકલ્યાણના હેતુથી થયેલી છે એ વચનોને એ વાતોને આત્મકલ્યાણના હેતુપૂર્વક સમજવામાં આવે તો જ એ વાતો યથાર્થ પ્રકારે સમજાય છે, નહીંતર યથાર્થ પ્રકારે નથી સમજાતી. કેમ કે કહેનારનો પણ એક મોટિવ છે, એ મોટિવ લઈને બેસવું પડે છે તો એની બધી વાત સમજાય છે, ન સમજાય એવું નથી. એના માટે આખી યોજના જ્ઞાનીઓએ જે સ્થાપી પોતાના અનુભવથી એને કૃપાળુ દેવે જ્ઞાનીનો માર્ગ કયો, શું કયો? જ્ઞાનીનો માર્ગ કયો. એમ કહેવા પાછળ હેતુ એ છે કે જૈનના નામે તો અનેક સંપ્રદાય ચાલે છે, એક જ સંપ્રદાય નથી આજે જૈનનો, એકથી વધારે અનેક સંપ્રદાય ચાલે છે અને એમાં આ વાત અત્યારે રહી નથી. એમાં એ વાત બાદ થઈ ગઈ છે. એટલે કૃપાળુ દેવે એને જ્ઞાનીનો માર્ગ કયો, અને જ્ઞાનીનો માર્ગ છે એ જ જિનેન્દ્ર દેવનો, તીર્થંકર દેવનો માર્ગ છે. મૂળમાં વાત એમ છે. પણ સાપ ગયા અને લીસો ધારિયા, એટલે વાત બીજે પાટે ચડી ગયેલી છે સંપ્રદાયમાં. એટલે જ્ઞાનીઓ સંપ્રદાયથી જુદા પડે છે, અને સંપ્રદાયવાળા, સંપ્રદાય બુદ્ધિવાળા જ્ઞાનીઓનો હંમેશા વિરોધ કરે છે. આ પરિસ્થિતિ બધા જ્ઞાનીઓની થાય છે. કૃપાળુ દેવનો પણ વિરોધ થયો હતો. સંપ્રદાયવાળા તો વિરોધ કરવાના જ, કેમ કે એમ નથી, એ વાત જુદી પડે છે અને એ સ્પષ્ટ કહે છે કે ત્યાં આ વાત નથી, એ લોકો સમજતા નથી. ત્યારે જે લોકો સંપ્રદાયના મુખ્ય નેતાઓ હોય એને તો દુઃખ લાગે કે અમને અમે નથી સમજતા એવું કહેનાર કોણ વળી, એ કોણ વળી અમને કહેનાર. એટલે આટલું ફ્રિક્શન ઊભું થાય છે. પણ જ્ઞાની તો નિષ્ફળ છે, નિંદા પ્રશંસાથી પર છે, એટલે એને કઈ વાંધો આવતો નથી. એટલે એમાં અશ્વિનભાઈ વાત એમ છે કે પહેલા તિરાડ પડે, પછી આ વિષયમાં આધાર બુદ્ધિ પલટવા સુધી કયા સ્ટેજે પહોંચાય એવી જે યોજના છે, એ યોજના અનુસાર પોતે આની અંદર પ્રોસીડ થવું પડે છે. અને એ પ્રોસીડ થાવ તો ચોક્કસ તમારો પુરુષાર્થ સફળ થાય, એ વાત ગેરેન્ટેડ છે. પુરુષાર્થ કરો એ દિશામાં તો ન સફળ થવાનો અહીંયા પ્રકાર નથી. વાત હોવી જોઈએ કે પોતે અંતરંગથી આ માર્ગને અનુસરવા માંગે છે, અંતરાત્માથી એ વાત હોવી જોઈએ. એટલે કૃપાળુદેવ 128માં પત્ર એવા શબ્દો વાપર્યા છે કે ગમે તેમ કરીને પરિભ્રમણથી છૂટવું જ એવો દ્રઢ નિર્ણય આત્માના પ્રકાશે છે. એવો દ્રઢ નિર્ણય થાય છે એમ ન કીધું, એવો દ્રઢ નિર્ણય આત્મામાં પ્રકાશે છે, એવા શબ્દો વાપર્યા છે. એટલે આત્માએ પોકાર કર્યો છે કે હવે આ ચાર ગતિનું પરિભ્રમણ અને એના દુઃખો મારે ન જોઈએ, એના કારણો પણ મારે, એ દુઃખના કારણો પણ મારે ન જોઈએ. બસ પછી જે સમજવા માંગે છે એ કારણોને સારી રીતે સમજી શકે છે, એ કારણોને ટાળે છે. એટલા માટે કે એ કારણોને પોતે સપોર્ટ કરતો નથી, સમજીને એનો નિષેધ કરે છે. એ કારણોરૂપી જે દોષો છે એ નિરાધાર થઈ જાય છે. નિરાધાર થાય તે ટકીને સમજે, આધાર મળે ત્યાં સુધી ટકે. એટલે સ્પષ્ટતા એટલા માટે છે આ વાત ઉપર કે તમે હે શ્રોતાઓ, તમે સ્વસંવેદન પ્રત્યક્ષથી પ્રમાણ કરો એટલે સમજનારે, આ શાસ્ત્ર સમજનારે સ્વસંવેદન પ્રત્યક્ષનો પુરુષાર્થ ભૂમિકામાં આવીને આનો લાભ લેવાનો છે. એટલી વાત પોતાને લક્ષમાં આવી જોઈએ. નહીતર તો સમયસર અત્યારે હજારો માણસો વાંચે છે, વાંચી જાય છે, એના ઉપર ચર્ચા કરે છે, એના ઉપર લેખો લખે છે, એના ઉપર ભાષણો પ્રવચનો આપે છે, એ બધું થાય છે. પણ સીધી વાત આ છે, હું અનુભવથી કહું છું, તમે અનુભવથી સ્વીકાર કરજો. અનુભવથી સ્વીકાર કરવા માટે અનુભવનો પુરુષાર્થ કરજો, અને અનુભવનો પુરુષાર્થ કરવા માટે અનુભવ પદ્ધતિની જે યોજના છે એમાં તમે આગળ વધજો. એમાં પ્રવેશ કર્યો ને એમાં આગળ વધો તમે. यदि कहीं किसी प्रकार प्रकरण में भूल जाऊं तो हमने कहू कि कोई व्याकरण से अलंकार से मात्रा से छंद है एम कई भूली जवा शब्द में भाषा में उच्चार इतने दोष को ग्रहण मत करना. ऐसा दोष को ग्रहण करने में सावधान नहीं होना, ऐसे दोष को मुख्य नहीं करना, उसको गौण कर देना. कहने का आशय यह है कि यह अपना अनुभव प्रधान है. क्यों कहूं? कहने का आशय यह है कि यह अपना अनुभव प्रधान है. कहने वाले को भी अनुभव प्रधान है और सुनने वाले को भी अनुभव प्रधानता से ही बात होनी चाहिए. उससे शुद्ध स्वरूप का निश्चय करो और अनुभव करके अपना शुद्ध स्वरूप का निश्चय करो कि मेरा शुद्ध स्वरूप कैसा है. सिर्फ विचार विकल्प करके निश्चय नहीं करना है. बात है अपना शुद्ध स्वरूप की. समय सार में बात है अथवा कहने का जो तो निश्चय किया है शुद्धात्म स्वरूप को कहने का निश्चय किया है. शुद्धात्म स्वरूप दिखाने की बात है, अनुभव से दिखा रहे हैं. हमको अनादि से वो बात हमारे समझ में नहीं आई है, अपना शुद्ध स्वरूप हमारे ज्ञान में नहीं आया है. जे स्वरूप समझा बिना पानो दुख अनंत. जो ये बात चल रही है तो मूल मुद्दे की बात चल रही है कि जेने समझा बिना जनन दुख पाए मसो, तो उसके लिए तीव्र जिज्ञासा कम से कम आ जानी चाहिए. कृपालुदेव ने 105 नंबर के पत्र में वो बात लिखी है. पात्रता ना 10 लक्षण दिता है. एमा सूक्ष्म बोधन सदैव अभिलाषी. पात्रता वाला लक्षण में 10 लक्षण में एक लक्षण दीदो. पहलू मुख्य लक्षण तो सत्पुरुष ना चरण नो इच्छुक. ये निमित्त परक बात है. जे सत्पुरुष ना चरण नो इच्छुक है ये मूल में आत्म कल्याण नो इच्छुक है. शू है मूल में ये આત્મ કલ્યાણનો વિષય એટલે ઉપાદાનમાં તો એ વાત છે, પણ સમજાવવા માટે એમ કહ્યું કે સત્પુરુષના ચરણનો ઈચ્છો. કેમ કે એ ઉપાદાનની વાત બીજી રીતે સમજાવી શકાય એવી નથી. જેમ જ્ઞાનને સમજાવવું હોય તો કેવી રીતે સમજાવે કે જો અગ્નિ દેખાય છે ને, જેમાં અગ્નિ દેખાય છે ને એ જ્ઞાન. જ્ઞેયમ જ્ઞાતુમ યોગ્યમ જ્ઞાનમ એવી વ્યાખ્યા છે સંસ્કૃતમાં. જેને જાણવાને યોગ્ય હોય તેનું નામ જ્ઞાન. અગ્નિ તો નિમિત્ત છે જ્ઞાનમાં, તો જ્ઞાનને સમજાવવા માટે પણ નિમિત્ત સમજાવવું પડે છે. જ્ઞાન પોતે જ્ઞાન શક્તિની ઉપાદાનથી નીકળેલી પર્યાય છે. જ્ઞાન શક્તિના ઉપાદાનમાંથી નીકળેલી પર્યાય છે, પણ એને સમજાવવા માટે આવી રીતે સમજાવવું પડે છે. જ્ઞેયને જાણવાને યોગ્ય હોય તેનું નામ જ્ઞાન. જાણવાની યોગ્યતા જેનામાં હોય તેનું નામ જ્ઞાન. જ્ઞેયમ જ્ઞાતુમ યોગ્યમ જ્ઞાનમ. જ્ઞેયને જાણવા માટે જે લાયક છે એનું નામ જ્ઞાન.
જે બી આ જોઈએ છીએ બધા પદાર્થો
બધા જ્ઞેય છે. આખો જગત જ્ઞેય છે. જગત આખો જ્ઞેય છે અને જાણનાર તે જ્ઞાન છે. જાણનાર તે જ્ઞાન છે એમ છે. તો જ્ઞાનને પણ નિમિત્ત પ્રધાનતાથી સમજાવવું પડે છે. એ સિવાયનો ઉપાય નથી. એને સમજાવવાનો બીજો ઉપાય એનું નામ જ એવું છે. જ્ઞાન નામ છે એ નિમિત્ત પ્રધાન નામ છે, ઉપાદાન પ્રધાન નામ નથી, નિમિત્ત પ્રધાન નામ છે. પણ તેથી કરીને જ્ઞેયથી કોઈ અશુદ્ધિ જ્ઞાનમાં ઉત્પન્ન થાય છે એવું વસ્તુનું જ્ઞાનનું સ્વરૂપ નથી. લોકો ભૂલથી એમ સમજે છે કે જાણ્યાનું ઝેર છે. જાણ્યાનું જે ન જાણ્યું હોય તો કઈ રાગદ્વેષ થાત નહીં, જાણ્યું માટે રાગદ્વેષ થયો. ખોટી વાત છે, જાણવું એ સ્વભાવ છે. અને જાણીને વિશેષપણે રાગ દ્વેષમાં પરિણમવું તે વિભાવ છે, જાણવું તે સ્વભાવ છે. જ્ઞાનમાં જાણનાર હું છું એવું નથી સમજાતો ભાઈ. જ્ઞાનમાં હું જ્ઞાન જાણનાર છું એમ તો સમજાય છે. બીજું થોડું સૂક્ષ્મ વાત છે, આ શાસ્ત્રની 17,000 ગાથાની વાત છે. બધા જીવોને જીવન છે એ જ્ઞાનનો આવે છે. જ્ઞાનમાં વેદવાનો જાણવાનો જે ધર્મ છે એમ જ્ઞાનમાં અનુભવ કરવાનો વેદવાનો ભોગવવાનો પણ ધર્મ છે. અને જ્ઞાન જ્ઞાનને વેદે છે, એનું નામ સ્વવેદન છે. જ્ઞાન ને જૈસે જાણને કા ધર્મ હૈ વૈસે અનુભવ કરને કા વેદન કરને કા ભી ધર્મ હૈ. ઓર સભી જીવ અપને જ્ઞાન કો જે અનુભવ કરતા હૈ વો બાત માલૂમ નહીં હૈ, બાકી પરિસ્થિતિ અંદર મેં વૈસી ભી હૈ. માલૂમ ઇસલિયે નહીં હૈ કે મેં પર કો ભોગતા હું, પર કા અનુભવ કરતા હું, એસા મિસકોન્સેપ્ટ મેં ખડા હૈ. એ કારણ સે ઉનકો સહી બાત માલૂમ નહીં હૈ. અગર વો કોન્સેપ્ટ છૂટ જાય મોક્ષ કી ભૂમિકા મેં તો બરાબર અપના જ્ઞાન વિદન પ્રગટ રૂપ સે અનુભવ ગોચર હો જાય. સમજ મેં આતા, અનુભવ સે સમજ મેં આગા. એસી એક વાસ્તવિક પરિસ્થિતિ અંદર મેં હૈ જો સામાન્ય સભી જીવો કો મિસકોન્સેપ્ટ કે કારણ સે માલૂમ નહીં હૈ. લેકિન માલૂમ નહીં હૈ ઇસલિયે નહીં હૈ વૈસા નહીં હૈ. હમારે ઘર મેં એક હીરા હૈ, હમકો માલૂમ નહીં હૈ કે વો કરોડો કા હીરા હૈ. હમારા બચ્ચા ખેલતા હૈ ઇસે જૈસે ખિલોના હો, ઇસલિયે હીરા કી કિંમત મિટતી નહીં. ઓર હીરા મિટ નહીં જાતા, હીરા કાચ બન જાતા નહીં, હીરા ખિલોના નહીં બન જાતા, હીરા તો હીરા હી રહેતા હૈ. સમજ નહીં હૈ તો ઉસકા ઉપયોગ નહીં હોતા હૈ, પર બચ્ચા ખેલતા હૈ. કેટલી સી બાત હૈ. જ્ઞાન સ્વયં અપને આપકા વેદક સ્વભાવી હોને સે અપના વેદન કરતા હી રહેતા હૈ.
તો જો જાણતા હૈ ઓર વેદન કરતા હૈ વો
એક સાથ દોનો બનતા હૈ. જાણતા ભી હૈ और रिदम भी करता है, इसलिए वो स्वपर प्रकाशक है एक साथ। प्रश्न तो यहां से चला कि स्वपर प्रकाशक कैसे, जहां लगी आत्मा को जहां लग नहीं जानता जब तक, तब तक तो पर प्रकाशक ही है, स्वप्रकाशक नहीं है ऐसे लोग कहते हैं, ऐसा नहीं है, हमेशा स्वपर प्रकाशक है, क्योंकि इसका स्वरूप है, वो स्वरूप मिटता नहीं है। स्व को स्व का प्रकाशन होना, मैंने अनुभव होना, जैसे अंधेरे में कोई चीज है दिखाई नहीं देती, इसलिए नहीं है, ऐसी नहीं है। अब प्रकाश हुआ तो क्या बोलने में आया कि देखो भाई इसका उसका इसका प्रकाशन हो गया, ये चीज है ऐसा प्रकाशन हो गया, लेकिन वो तो थी नहीं थी, उसके बाद नहीं थी। ऐसे हमको मालूम नहीं है, लेकिन भीतर में वही हो रहा है, ज्ञान वेदन ही हो रहा है, ऐसी बात है। मालूम नहीं है तो इसका उपयोग नहीं हो रहा है, और दुरुपयोग हो रहा है मिसकॉन्सेप्ट के कारण से, ऐसी बात है। मैं हूं ये अनुभव सबों का है कि नहीं? अपनी मौजूदगी का अनुभव है कि नहीं है? वो मौजूदगी का अनुभव ज्ञान वेदन के कारण से है, लेकिन वो बात सही रूप में समझ में नहीं आती है तो मैं शरीर में हूं, मैं शरीर रूप हूं, मैं राग रूप हूं, इस तरह से बात चल रही है मिसकॉन्सेप्ट में। लेकिन मैं हूं वो बात तो है ही, इसमें भी मैं हूं वो बात तो है ही। वेदन पूर्वक जानने की बात है, उसमें ऐसा है कि जहां वेदन होता है वहां जानने का होता ही है, लेकिन जहां जहां जानने का होता है वहां वेदन नहीं होता। जैसे हमने इस मकान में कमरे में जितनी चीज है उसको जाना, तो उसका वेदन नहीं है हमको, जानने में वेदन नहीं है, लेकिन हमारा मौजूदगी उसका हम अनुभव करते हैं, हमारी हयाती हमारी मौजूदगी का हम अनुभव करते हैं, और अनुभव से जानते हैं कि हम है, ऐसी बात है। तो जहां वेदन है अनुभव है वहां जानना होता है, लेकिन जहां जहां जानना होता है वहां वहां वेदन नहीं है। स्वपर प्रकाशक छे ज्ञान, एक જ સમય માં સ્વપર પ્રકાશક છે। કોન્સેપ્ટ હમકો બદલના હૈ। જૈસે દિગંબર મુનિ હૈ, ઇતની ઠંડ મેં ઇસસે ભી જ્યાદા ઠંડ હો સકતી હૈ, राजस्थान में मध्य प्रदेश में अभी 5 डिग्री है, इधर 12 डिग्री है, तो इससे डबल है। वहां दिगंबर मुनि रहते थे तो उनको ठंड क्यों नहीं लगती थी? हम तो मकान में गर्म कपड़े बैठ करके और अंग सिकुड़ करके बैठ जाते हैं, सोते वक्त भी सिकुड़ जाते हैं रजाई उठ करके, वाली दरवाजा खिड़की बंद करके, और उनको जंगल में हवा चलती है जहाँ ठंडी, वहाँ निर्वस्त्र अवस्था में वो कैसे रह सकते हैं? कि उनको वो ठंड का वेदन नहीं है, उनको अपने ज्ञान का स्वसंवेदन का करंट इतनी जोर से, इतनी डिग्री में, इतनी मात्रा में चलता है कि उनको पता ही नहीं चलता कि ठंड कितनी है और कैसी है, उपयोगी नहीं चलता उसका, इतना स्वसंवेदन में वो रुक जाते हैं, वरना तो परिणाम बिगड़े बिना रहे नहीं। इतनी ठंड में परिणाम बिगड़े बिना रहे नहीं, ये ऋतु का प्रकोप है। गर्मी में ऐसा चामड़ी फट जाए, 112 डिग्री का धूप पड़े तो चामड़ी फटने लगे, लेकिन वो अपने मस्त है, अपने स्वसंवेदन में वो मस्त है, उनको मालूम नहीं पड़ता, उपयोग फैलता ही नहीं इंद्रिय ज्ञान में, पांच ही इंद्रियों में उसका उपयोग फैलता ही नहीं है। ऐसा आत्मा में फैल जाता है प्रदेश प्रदेश में, अतिंद्रिय ज्ञान में, इंद्रिय में फैलते ही नहीं, इसलिए वो वितराग भाव से रहते हैं और शरीर का अटैचमेंट इसने उसका उसको इतना छूट गया है तो अशरीरी सिद्ध दशा को प्राप्त होता है, इसके फल स्वरूप अशरीरी सिद्धत्व को प्राप्त होता है। और जिसको शरीर में अपनत्व है, मैं शरीर रूप हूँ, नया नया शरीर उसको जन्म मरण करके होता रहता है, जैसी मति वैसी गति, या मति सा गति, ये कुदरती व्यवस्था है, ये कुदरत की व्यवस्था है, जिस जीव की जैसी मति है वैसी उसकी गति हुए बिना रहती नहीं। कहने का आशय यह है कि यहाँ अपना अनुभव प्रधान है, उससे शुद्ध स्वरूप का निश्चय करो। मैंने अनुभव से शुद्ध स्वरूप का, ज्ञानानुभव से शुद्ध स्वरूप का निश्चय करो, ज्ञान वेदन से शुद्ध स्वरूप का निश्चय करो। कृपालु देव ने 751 पत्र में दूसरा संकेत, जो परमार्थ संकेत का अंगभूत कारण है, इसका परिभाषा डेफिनेशन कैसे किया कि परमार्थ की स्पष्ट अनुभवांशे प्रतीत, अनुभवांश से निश्चय किया, प्रतीत क्या मैंने निश्चय किया कि ऐसा ही मेरा आत्मा है, अनुभवांश से मैंने वेदन अंश से, ज्ञान वेदन अंश से, ज्ञान वेदन के आधार से, ज्ञान लक्षण से ऐसा निश्चय होता है। वो बात समय सार के परिशिष्ट में अमृतचंद्र आचार्य ने बहुत स्पष्ट किया है कि प्रसिद्ध ही ज्ञानम, जो देख तेरा ज्ञान प्रसिद्ध है, तेरा स्वसंवेदन ही प्रसिद्ध है, प्रसिद्ध ही ज्ञानम, ज्ञान मात्रस्य स्वसंवेदन सिद्धत्वात्, जो मात्र ज्ञान है, अकेला ज्ञान है, भिन्न ज्ञान है, उसको स्वसंवेदन से सिद्धि प्राप्ति होती है कि मैं हूँ, ऐसा ज्ञान स्वरूपी मैं हूँ, ऐसा निश्चय हो जाता है, उसको प्राप्ति कहते हैं। प्राप्त की प्राप्ति है, नहीं है उसकी प्राप्ति नहीं है, प्राप्त के अनुभव में प्राप्ति बोली जाती है। ऐसा वहां चर्चा किया है स्वरूप का निश्चय करने के प्रकरण में, ऐसी चर्चा में वो बात लिखी है उन्होंने। अब यहां प्रश्न उठता है, जब आचार्य श्री ने ऐसी बात कही तो जिज्ञासा, प्रश्न माने क्या, जिज्ञासा, जिज्ञासा उठती है कि ऐसा शुद्धात्मा कौन है, इसका स्वरूप कैसा है, जिसका स्वरूप मुझे जानना चाहिए। क्या बात है प्रश्न में, कि एक तो ये स्वरूप कैसा है जिससे मैं अनजाना हूं, मेरे स्वरूप से मैं अनजाना हूं, ये स्वरूप मेरा कैसा है, और मुझे ये परिभ्रमण मिटाने के लिए इस स्वरूप जानने की आवश्यकता है, जानना चाहिए मुझे। तो जिज्ञासा और जरूरत दो बात साथ में लगी तो रुचि हुई। क्या हुई? रुचि हुई। फलस्वरूप क्या हुई? रुचि हुई। तो ज्ञानियों का ये कहना है कि आत्मा की बात रुचि से सुनना, अरुचि से नहीं सुनना कभी। बहुत गंभीर विषय है ये। आत्मा की बात, आत्मस्वरूप की बात रुचि से सुनना, मैंने जिज्ञासा तुम्हें होनी चाहिए और जरूरत लगनी चाहिए, तब रुचि होगी। और जो रुचि से सुनता है, भले ही वो अनुभव योग्य स्तर को नहीं पहुंचा हो, किंतु रुचि से जो सुनता है उनको इस रुचि के कारण से उस शुद्धात्म स्वरूप का संस्कार डल जाता है, पड़ जाता है। वो संस्कार स्वानुभव का निमित्त बनता है, कारण बनता है। जैसे कृपालु देव को प्रत्यक्ष ज्ञानी गुरु इस भूमि में ही मिले थे, और ये बात प्रसिद्ध है कि गुरु बिना ज्ञान नहीं होता, तो कृपालु देव को कहां से हुआ? इस सवाल पैदा होता है। तो पूर्व भूमि में कोई गुरु मिले थे जो अनुभवी थे, वो अनुभव करके शुद्धात्मा का स्वरूप दिखाते थे। उस वक्त उसी जीव, उस जीव ने, कृपालु देव के जीव ने रुचि से सुना है, और रुचि से जो संस्कार आ गया, उस संस्कार के कारण से वर्तमान में गुरु नहीं मिलने के बावजूद भी स्वानुभव तक पहुंच गए। इतनी गंभीर बात है ये प्रश्न में। ये छठी गाथा का हेडिंग है, को सौ शुद्धात्मा इति चेत। सूत्र का टीका करते पहले टीकाकार ने प्रश्न उठाया है। टीकाकार तो अमृतचंद्राचार्य तो कहते हैं मैं मेरे अनुभव से कहूंगा, तो उनको तो अनुभव हो गया है। फिर भी ऐसी जिसको जिज्ञासा और रुचि है उसको ये छठी गाथा कहने में आ रही है, ऐसी बात लिया है। जैसे ये बात बौद्धिक स्तर पर समझ में आई कि जे स्वरूप समझा बिना पायनो दुख अनंत। तो जो स्वरूप समझे बिना मेरा अनंत दुख प्राप्त हुआ मुझे, अब वो स्वरूप समझा रहे हैं कि जिससे मेरा अनंत दुख मिल जाए, तो उसकी जरूरत और उसकी जिज्ञासा उसी के अनुपात में होनी चाहिए। उसके पहला प्रमाण में जिज्ञासा दे दो कि मारू अनंत दुख मिटवानू है, जे समझवाथी जे मारू स्वरूप समझवाथी मारू जनन दुख मटी जैसे, ये बात मैंने कही रिया छे अनुभव थे। तो एनी समझवा माटे नी जरूरियात ने जिज्ञासा एना प्रमाण में तीव्र थईने उत्पन्न थवी जोईए। जो ये भूमिका में जीव आवे तो एने पोतानो शुद्धात्म स्वरूप समझाय अथवा एना संस्कार पड़ी जाए रुचि ने कारण, समझाए तो अनुभव थी जाए, अरे न समझाए तो संस्कार पड़ी जाए। એટલી સરસ વાત છે પ્રશ્ન ની અંદર, એટલો પ્રશ્ન ઉઠાવ્યો છે, એટલી બઢિયા વાત છે. અને મોક્ષ માર્ગ જીનેન્દ્ર કા માર્ગ ઇતના સુંદર હૈ કે પ્રારંભ મેં કિતના બડા લાભ કભી કભી હો જાતા હૈ, જિસકો એસા લગા કે અરે મેરા સ્વરૂપ સે મેં અનજાના હું, ઇસલિયે મેને અનંત દુઃખ ભોગા, વહી સ્વરૂપ મુજે દિખા રહે હૈ, તો મેરે તો એકદમ કોન્સન્ટ્રેશન આ જાના ચાહિયે, અરે અરે મેરા સ્વરૂપ કૈસા બતા રહે હૈ, કૈસે મેરે સ્વરૂપ બતા રહે હૈ, ઉસકી જરૂરત લગે ઓર જિજ્ઞાસા હો કે રુચિ જગ જાય, તો વો એસે ભાવ વિભોર હો કરકે જો અનુભવ સે બતાતે હૈ ઉસમે ક્યા સ્પેશિયાલિટી ક્યા હૈ ઇસકી, કે વો આત્મ રસ મે સરાબર હો જાતે હૈ દિખાતે દિખાતે, ઓર આત્મ રસ વિભોર હો કરકે વો દિખાતે હૈ, દેખો એસા આત્મા હૈ, તો એ જો રસ હૈ એક એસી ચીજ હૈ કે ઉસકી રુચિ મે જો આયા હૈ ઉસકો રસ કો ઉત્પન્ન કર દેતા હૈ, રુચિ બઢ જાતી હૈ, આત્મરસ ઉત્પન્ન હોતા હૈ, જિસ રુચિ મે આત્મરસ સે આત્મા સુનાઈ દેતા હૈ, એસા સત્શ્રવણ સત કે સંસ્કાર કા કારણ બનતા હૈ, યે એક વસ્તુ સ્થિતિ હૈ, ઓર ઉસ જીવ કો બહોત બડા લાભ હો જાતા હૈ, બહોત બડા લાભ હો જાતા હૈ પ્રારંભ મે, સમજ જાતા હૈ તો અનુભવ કર લેતા હૈ, તો ઉસકા તો સંસાર મિટતા હી હૈ, ઉસકા તો પરિભ્રમણ છૂટતા હી હૈ, વરના સંસ્કાર તો પડી જાતા હૈ, રુચિ ચાહિયે, યે બાત હૈ, ઇસલિયે જ્ઞાની હંમેશા હંમેશા જો શ્રોતા રુચિ સે સુનતા હૈ ઉનકો રિસ્પોન્સ બહોત દેતે હૈ, કિસકો રિસ્પોન્સ દેતે હૈ રુચિ સે, ઓર પ્રશ્ન ઉઠાને કી કભી મનાઈ નહીં કરતે, ક્યોંકિ જિજ્ઞાસા વાલે કો જરૂરત વાલે કો હી પ્રશ્ન તો ઉઠેગા ના, સર હમારે યહાં અચ્છે અચ્છે વ્યક્તા વક્તા લોગ ક્યા કહેતે હૈ, દેખો બીચ મેં પ્રશ્ન મત કરના, હમારી લિંક ટૂટ જાતી હૈ, યે લિંક બિંક વાલી બાત ગોખણ પટ્ટી કી હૈ, રટી રટાઈ બાત હૈ તો ટૂટ જાતી હોગી, લેકિન જો મૌલિકતા સે ભીતર મેં સે બાત આતી હૈ ઉસમે ટૂટને કા ક્યા સવાલ હૈ, તો અંદર સે આતી હૈ, બહાર કા પ્રશ્ન ઉસકો તોડ નહીં સકતા, અબ પ્રયોજનભૂત હોય તો બોલ દેતા હૈ કે યે પ્રશ્ન ચલતે વિષય પર નહીં હૈ તો અભી નહીં કરને કા, બાકી જો પ્રવાદ સબ્જેક્ટ ચલતા હૈ વિષય ચલતા હૈ ઉસી પર પ્રશ્ન હૈ તો ઓર ખીલતા હૈ ઉસકા જ્ઞાન, તો પ્રશ્ન ઉત્તર કો ખીંચ કે લે આતા હૈ, સબ બાત વિચાર કરકે જ્ઞાની નહીં બેઠે કે સબ બાત સોચી હુઈ હૈ તો જો ભી પ્રશ્ન આયેગા વો જવાબ દે દેગા, એસા નહીં હૈ, નહીં સોચી હુઈ બાત કા પ્રશ્ન આતા હૈ તો જ્ઞાન મે સે ઉત્તર આ જાતા હૈ, તો વો પ્રશ્ન હૈ ઉત્તર કો ખીંચ કે લે આતા હૈ, તો પ્રશ્ન તો હંમેશા આવકારી હૈ, ઓલવેઝ વેલકમ કરના હૈ પ્રશ્ન કો, ઓર એક પ્રશ્ન નહીં સો પ્રશ્ન નહીં સવા સો પૂછો, લેકિન મુદ્દે કી બાત કા, ફાલતુ કા પ્રશ્ન સે તો ટાઈમ બિગડેગા, તો પ્રશ્ન તો આચાર્ય શ્રી ઇતને ઇસલિયે ઉઠાયા કે દેખો એસે પ્રશ્ન ઉઠતા હૈ ઉસકો હમ ઉત્તર દેંગે, જિસકો પ્રશ્ન નહીં ઉઠા એસા જિસકો જરૂરત નહીં લગે, તો જરૂરત નહીં લગી ઉસકો ઉત્તર દેને સે ક્યા ફાયદા, જિસકો ભૂખ નહીં લગી ઉસકો પુરસ્કાર કરને સે ક્યા ફાયદા, વો તો ખાયેગા હી નહીં, એસે જિસકો જિજ્ઞાસા નહીં હૈ વો સુનતા હૈ તો ઉપર સે જાતા હૈ, ઓર જિજ્ઞાસા વાલે કો ભીતર મેં ઉતર જાતા હૈ, વો બાત બનતી હૈ, એસા પ્રશ્ન
પ્રશ્નો
शक्ति छे। ऐसा है कि ज्ञानी को अनुभव होने से लब्धि प्रकट होती है। इसका कारण वो है कि जो स्वानुभव है उस सर्वज्ञ स्वभाव जो आत्मा का है उसको आश्रय लेकर के हुआ है, उसका आधार लेकर के हुआ है अनुभव। तो सर्वज्ञ स्वभाव को स्पर्श करके जो ज्ञान उत्पन्न हुआ, अनुभव ज्ञान, आत्म ज्ञान हुआ, उसमें सर्वज्ञ शक्ति की लब्धि हुई है, केवल ज्ञान की लब्धि है उसमें। तो जो न्याय गंधर देव दृष्टांत सर्वज्ञ का नहीं देते हैं, छदमस्त का देते हैं, गंधर देव उत्कृष्ट ज्ञानधारी, जो ज्ञान गंधर देव 14 अंग और 14 पूर्वधारी जो न्याय निकालता है वो न्याय ज्ञानी पुरुष चतुर्थ गुण स्थान में आत्मज्ञान से निकाल सकता है, कोई न्याय ऐसी लब्धि है उसको। इसलिए सोचना नहीं पड़ता, अंदर से भीतर से आ जाता है। और ऐसे ही सब शास्त्र बने हैं, जो भी शास्त्र बने हैं भीतर के ज्ञान से बने हैं, सुन सुन के नहीं बने। ज्ञानियों ने जो शास्त्र लिखे अंदर के ज्ञान से लिखे हैं, फिर बाहर के दूसरे अनुभवी शास्त्र से वो टैली होता है, वो बात जरूर है, क्योंकि साइंस एक ही है, एक ही पदार्थ का साइंस है, इसलिए दोनों टैली हो जाता है। लेकिन जिसने लिखा है वो अपने अंतर के ज्ञान से, अनुभव ज्ञान से लिखा है, ऐसी बात है। तो ये प्रश्न उन्होंने छठी गाथा में शुद्धात्मा का स्वरूप दिखाते हैं, ये छठी का लेख है, फिरता नहीं है। गुरुदेव कहते थे ये छठी गाथा है, वो छठी का लेख है समय सारा, वो फिरता नहीं है। जैसे ऐसा ही प्रश्न उन्होंने 49 गाथाओं के हेडिंग में लिया है, वहां भी शुद्धात्मा का स्वरूप दिखाया है नास्ति से, यहां दिखाया है अस्ति से, दोनों जगह प्रश्न उठाया है। तो ये छठी गाथा का जो स्वाध्याय है वो अपन कल के स्वाध्याय में करेंगे, समय हुआ।